તારીખ 12/5/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 82
ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પદાર્થ વસ્તુ પોતે જ છે, ચૈતન્ય એટલે પોતે જ છે, અનંત ચૈતન્ય પદાર્થો છે એને પણ પોતે જ સર્વોત્કૃષ્ટ તત્વ પોતે જ છે. કેમ સર્વોત્કૃષ્ટ તત્વ પોતે છે? પોતાની અનંત શાંતિ અને પોતાનું અનંત સુખ, પોતાના નિર્ચેતન વસ્તુમાં છે અને પોતાની સુખ શાંતિ પોતાને છોડીને કોઈ અન્ય પદાર્થને વિશે નથી. ક્ષય દ્રવ્યો પોતપોતાના ગુણ સમૃદ્ધિથી ભરપૂર છે અને એ રીતે દરેક પદાર્થને પોતાની સુંદરતા, પોતાનો સ્વભાવ, પોતાનું ગુણ નિધાન, એનાથી દરેક પદાર્થ સમૃદ્ધ હોવા છતાં પોતાને છોડીને બીજા પદાર્થ પોતાને કાંઈ કામના નથી, અથવા પોતાને માટે પોતાના સિવાય બધું જ નકામું છે. કોઈ પદાર્થને સુખ શાંતિ આપી શકે, કોઈ પદાર્થથી પોતાને સુખ શાંતિ થાય એવી વસ્તુ સ્થિતિ નથી. પોતાની સુખ શાંતિ અનંત ભરી છે, પૂરેપૂરી ભરી છે એટલે અનંત ભરી છે. અને એ જીવનું પ્રયોજન છે. જીવ કાંઈ પણ પ્રવૃત્તિ કરે છે, સંસારમાં પણ પ્રવૃત્તિ કરે છે, એ સુખર્થે કરે છે. બેસવું છે તો સુખેથી બેસાય એમ બેસવું છે, અને નથી બેસવું ને સૂઈ જવું છે તો પણ સુખેથી સુવાય, અને નથી પછી સૂવું તો પણ સુખ માટે નથી સૂવું. કોઈ પણ કાર્ય નાનામાં નાનું કાર્ય, દ્રષ્ટાંત તો એ અભિપ્રાય છે કે નાનામાં નાનું કાર્ય એની પાછળ આ જીવને સુખનું પ્રયોજન છે. છતાં સંસારની કોઈ પ્રવૃત્તિથી ત્રણેય કાળે સુખ ન થાય એવી વસ્તુ છે. અને પોતાના સુખ નિધાનને સેવવાથી, પોતાના સુખ નિધાનને શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકારીને એમાં લીન રહેવાથી એકમાત્ર સુખાનુભવ થાય છે, અથવા સુખરૂપી અમૃતનો આસ્વાદ આવે છે, નિજ સુખામૃતનો આસ્વાદ થાય છે. તેથી આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે નિજ ચૈતન્યથી વધી જાય અથવા જેને નિજ ચૈતન્યથી વધારે કિંમત આપી શકાય, વધારે મહત્વ આપી શકાય. એવી એક ચીજ પણ જગતમાં નથી. બીજો વિશ્વાસ મટતો નથી, તરસ લાગે અને પાણી પીતા ઉષા શાંત થાય ત્યારે એને વિશ્વાસ આવે છે કે આ પાણી મને સુખના કારણ છે. પાણી વિના હું આપૂરિત દુઃખી હતો અને પાણી મેં પીધું અને આ પાણી પીવાથી મને શાંતિ થઈ, સુખ થઈ, એવો એને અનુભવ થાય છે. એમાં એક વિશ્વાસનો પ્રતીકનો વિષય સાથે ઊભો થાય છે કે નક્કી આ મને સુખનો કારણ છે. ભૂખ લાગે, આકુલિત હોય, આહાર લે અને એમ થાય કે નક્કી આ અનુકૂળતા મને સુખ આપે છે. એ વિશ્વાસ જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી ચાહે જેટલા તીર્થંકર કહે, ચાહે જેટલા જ્ઞાની કહે, કોઈ પણ આવીને કહે, પણ એનો વિશ્વાસ ન ફરે ત્યાં સુધી અહીંયા વિશ્વાસ જામે નહીં, અહીંયા વિશ્વાસ આવે નહીં, અહીંયા વિશ્વાસ આવે નહીં ત્યાં સુધી ઓલો વિશ્વાસ ડગે નહીં કે બદલાય નહીં, ફરે નહીં. એક સાથે બંને છે. એનું કારણ આ છે, કહે છે, કહેનારા કહે છે, અનુભવીને કહે છે, ખાતરી બંધ વાત કરે છે તો પણ પોતાનો વિશ્વાસ જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી કોઈ પણ રીતે એને આ સગળો વિશ્વાસ આવે નહીં. મારામાં સુખ અનંત ભર્યું છે અને એ સુખ ભોગવવા માટે મારે કોઈની જરૂર નથી. હવે એ પ્રશ્ન થવા યોગ્ય છે કે તો પછી એવો વિશ્વાસ મટે કેમ અને આ વિશ્વાસ થાય કેમ? બે પ્રશ્ન બે બાજુના એટલા જ જટિલ પ્રશ્ન છે, કેમકે અનાદિથી એ પ્રશ્ન મટ્યા નથી એટલે એની જટિલતા હોય તો જ ન મટ્યા હોય ને. કહે છે કે જ્યાં તને સુખનો વિશ્વાસ ઊંધો વર્તે છે ત્યાં જ્ઞાનીઓ અનુભવીઓ પૂર્ણ પવિત્રને દશાને પામેલા તીર્થંકરો ના પાડે છે કે તને એ તારો વિશ્વાસ તને દુઃખનું એ કારણ છે, એ વિશ્વાસ તો તને દુઃખનું કારણ છે. તો તપાસે, જ્યારે જ્યારે સુખ થાય ત્યારે તપાસ કરે કે આ સુખ સાચું કે આ સુખ કલ્પના. તો તપાસમાં જાય તો પહેલાં તો વગર અનુભવ વગર તપાસે, જેમ કે પણ રોજનો અનુભવ છે એમાં તપાસનું હું ખાઈએ છીએ અને પેટ ભરાય છે, પાણી પીએ છીએ ને તૃષા શાંત થાય છે, આ તો રોજનો અનુભવ છે, એમાં હું તપાસીને નક્કી કરવું કે આ સુખનું કારણ છે કે નથી કારણ? એમ નહીં, ઉપર ઉપરથી તો એવી રીતે તારા અનુભવમાં તું છેતરાણો છો એમ કહે છે. વિશેષ કે એવા અનુભવમાં પણ તને છેતરામણ છે ત્યાં પણ તને આકુલતા જ થઈ છે. કાંઈક આકુલતાના સ્વરૂપને સમજ કે પરાધીન પદાર્થો ઉપરની વૃત્તિ, ક્ષણિક કષાયને મંદ કરનારી વૃત્તિ છે, તીવ્ર કષાયમાંથી મંદ કષાય થાય એટલી એ વૃત્તિ છે, અને એમાં જો શાંતિ હોત તો તને તર્ક આપીએ છીએ કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, પછી તને દુઃખ થાય એને સુખ શું પીએ, અથવા જે ખાવા પીવા કે કોઈ પણ ભોગ ઉપભોગથી તને સુખાનુભવ છે એની ને એની તું કેમ ના પાડે છો કે હવે નથી ખાવું, હવે ખાવું નથી, હવે ઉલટી થશે, વધારે ખાવામાં આવશે તો પખે પડી જશે, ઉલટી થશે. તો પહેલાં જે તને સુખ થયું ને હવે તો જે તને સુખ નહીં થાય એમ જે બંને અનુભવ તો તને જ થાય છે. કાંઈક મેળવણી કર કે આ બંને પ્રકારના અનુભવમાં સત્ય શું છે. ખરી વાત એ છે કે સત્ય શું છે એ શોધવાનું બાકી છે. જે અનુભવ થાય છે એ જ સત્ય હોય તો આવું બને નહીં, એટલે કે એનાથી સુખ થતું હોય તો સુખના સાધનની નાપ ના પાડવાનો પ્રસંગ આવે જ નહીં. પણ એ પ્રસંગ આવે છે એ એમ સૂચવે છે કે પહેલાં કંઈક સુખની કલ્પના થઈ હતી, હવે પરિસ્થિતિ બીજી અનુભવમાં આવે છે. વળી આકુલતા શું અને નિરાકુલતા એ પણ તાત્વિક દ્રષ્ટિએ સમજવા જેવો વિષય છે. જાડી બુદ્ધિથી અને ઉપરછલ્લી વાતોથી એ નક્કી થાય એવું નથી. પણ ખરેખર જો આકુલતા તીવ્રમાંથી મંદ થતાં તને સુખ લાગે છે તો એ આકુલતાનો અભાવને નાશ થઈને જે સુખ પ્રગટ થાય એનો વિચાર કોઈ વિશેષ ઊંડા ઉતરીને કરવા યોગ્ય છે. એ વિચારવાનને સમજાયા વિના રહેતો સમજાય એવો વિષય છે. એટલે જ્યાં ઊંધો વિશ્વાસ વારંવાર દ્રઢ થાય છે ઉદયના કાર્યોમાં ત્યાં એણે ઊંડાણથી તપાસીને અનુભવને ઊંડાણથી તપાસીને એ વિશ્વાસ છૂટી જાય એમાં અવિશ્વાસ ઊભો થાય એ હદે તો એ સ્થાનમાં એણે આવવું જોઈએ. અને નિજ ચૈતન્ય અનંત સુખથી સમૃદ્ધ છે, ભરપૂર છે એ વાત એને જ્ઞાન વાનગીથી જ્ઞાનના નમૂનાથી એને સમજાવી જોઈએ. એ જ્ઞાન વાનગી જ્ઞાનનો પર્યાય એ ગુણને અનંત ગુણનું રૂપ હોવાથી જ્ઞાનને પણ સુખનું રૂપ છે, શાંતિનું રૂપ છે. અશાંતિ તો કષાયમાં છે અને કષાયથી અભાવ સ્વરૂપે રહેલું જે જ્ઞાન એ અશાંતિના અભાવ સ્વભાવે રહેલું હોવાથી સુખ સ્વરૂપ છે, નિરાકુર સ્વરૂપ છે. જ્યાં સુધી તને તારા જ્ઞાનનો પરિચય કરતા તને એનું રૂપ સુખ છે, જ્ઞાનનું રૂપ સુખ છે, જ્ઞાન સુખ સ્વરૂપે છે એ ન સમજાય ત્યાં સુધી સત્પુરુષોના વચનો ઉપર વિશ્વાસ રાખીને એ પ્રયત્નમાં લાગ્યો રહે એ પણ અંતર તપાસનો વિષય છે કે જ્ઞાન સુખ સ્વરૂપ છે કે નહીં. જો એ એકલા જ્ઞાનને માત્ર જ્ઞાનને જો આપણે નિશ્ચયનો વિષય ત્યાં ચાલ્યો કે જ્ઞાન માત્ર શબ્દ હતો, એકલા જ્ઞાનને માત્ર જ્ઞાનને અવલોકતા અથવા રાગથી છૂટું જુદું એવા જ્ઞાનને જ્ઞાન માત્રને જ્ઞાનપણે જોતા એનું સુખરૂપ સુખ સ્વરૂપ છે એ પણ બરાબર અવભાષણમાં આવે છે, એનો ભાવ ભાસે છે, સ્વભાવ ભાવ ભાસે છે કે જ્ઞાન સુખ સ્વરૂપે છે. અને જ્યારે એને જ્ઞાન સુખ સ્વરૂપે છે એમ ભાસે છે ત્યારે એ જ્ઞાનનો પ્રવાહ જે જ્ઞાન ભંડારમાંથી અવિરતપણે વહે છે એમાં અનંતુ જો જ્ઞાન હોય તો જ એ પ્રવાહ ચાલુ રહી શકે, તો અનંતુ સુખ છે એ વાત પણ એમાં આપોઆપ પ્રતિભાસમાં આવે છે, ભાવભાષણમાં આવે છે. અને ત્યારે એને વિશ્વાસ આવે છે, જોયા વિના વિશ્વાસ આવે એવું નથી. મારા સમજ સાંભળી વાત છે પણ નજરે જોઈએ તો કહીએ કે આમ છે, વાત બરાબર છે કે નહીં. જે વિષય પ્રત્યક્ષ થાય એનો વિશ્વાસ એટલો આવે કે કોઈ ગમે તે બાબતમાં ફેરવવા માગે તો ફરે નહીં, ભાઈ મારી પણ નજરે જોયેલી વાત છે તમે એમ કહો કેમ, હું માની લઉં કે ન કે કોઈ ફેરફાર વાળો છે એમ. જ્ઞાનમાં પ્રત્યક્ષપણું એ પણ એની વાનગીમાં રહેલું એક એવું પાસું છે પ્રત્યક્ષપણાનું કે એને એમ લાગે છે કે મારું સ્વરૂપ પણ સ્વરૂપે કરીને હું સહજ પ્રત્યક્ષ છું. એટલે ત્યાં એ વાત લીધી છે કે લક્ષણ પ્રસિદ્ધ છે અને એ લક્ષણ પ્રસિદ્ધ હોતા લક્ષ્ય પણ પ્રસિદ્ધ છે. લક્ષણની પ્રસિદ્ધિથી લક્ષની પણ પ્રસિદ્ધિ છે એવી વાત લીધી છે. તો એને જે પ્રસિદ્ધ લક્ષણ છે એ તો ઉત્પાદરૂપ છે, અને જે લક્ષ છે એ ઉત્પાદરૂપ નથી તો પણ સ્વભાવે કરીને પ્રત્યક્ષ હોવાથી, અને એ પ્રત્યક્ષતાનો નમૂનો વાનગી એના વર્તમાન જ્ઞાન અંશમાં, વર્તમાન વર્તતા જ્ઞાન અંશમાં અનુભવ ગોચર હોવાથી, સાકાર હોવાથી, પ્રગટ હોવાથી એને પ્રસાધ્યમાન એવું, પ્રસિદ્ધ થવા યોગ્ય એવું લક્ષ પણ સહજ પ્રત્યક્ષ સ્વરૂપે પ્રસિદ્ધ જ્ઞાનમાં આવે છે ત્યારે એને એનો વિશ્વાસ ઉભો થાય છે. જોઈને વિશ્વાસ કરે છે કે આવું મારું આવું જ સ્વરૂપ છે. એ નિર્ણયમાં વિશ્વાસ સાથે છે. ઉદગળમાં સુખનો વિશ્વાસ ત્યારે મટે છે, પહેલો વહેલો ઉદગળમાં સુખનો વિશ્વાસ ત્યારે એને મટે છે, અને આત્મામાં સુખનો વિશ્વાસ પહેલો વહેલો ત્યાં ઉત્પન્ન થાય છે. એટલે એને ત્યારે એના જ્ઞાનમાં બળ આવે છે, નિશ્ચય બળ ત્યારે ઉત્પન્ન થાય છે કે એને સુખ પણ ભાસ્યું છે કે અનંત સુખ એનું નિધાન, એનું નિધિ હું પોતે જ છું, અને મારા સુખ માટે મારે કોઈની પરાધીનતાનો સવાલ નથી, મારા સુખને માટે મારે ક્યાંય જવાનો પ્રશ્ન નથી, બસ મને મારું નિધાન મારામાં હવે ભાસી ગયું છે, એનાથી દૂર રહેવું હવે મારા પરિણામરૂપ ભાવને પોસાય એવું નથી એવી રુચિ ઉત્પન્ન થાય છે, અને તેથી સ્વરૂપની રુચિ અને સ્વરૂપના નિશ્ચયવાળું જ્ઞાન, સ્વરૂપને બધાથી રાગાદીથી પણ જુદું જે નિશ્ચયમાં આવ્યું છે અનુભવ ગોચર કરવા સમર્થ થાય છે. નિશ્ચયમાં અહીંયા આવ્યું પછી એને અનુભવ થવામાં એની શક્તિ વિશ્વાસ રૂચિને લઈને ઉત્પન્ન થઈ ગઈ, હું તો આવો જ છું. પછી સુખ માટે ઉપયોગ બહાર જાય છે તો પણ એનો નિષેધ આવવાનું અહીંથી શરૂ થઈ જાય છે, પણ હું સુખનો ભંડાર છું ને વળી ક્યાં ઉપયોગ ગયો, ઘડીમાં ક્યાં ભૂલું? જોકે ભૂલાય એવી ચીજ નથી, અદભુત થી અદભુત એવું આત્મ સ્વભાવનું સ્વરૂપ પ્રતિભાષનું હોય એને તો લક્ષ બંધાઈ ગયું છે. લક્ષણથી લક્ષ સ્વરૂપ આત્માનું લક્ષ બંધાયેલું છે, નિર્ભ્રાંત લક્ષણમાં એ વિષય ચાલ્યો, લક્ષ બંધાઈ ગયું છે, એ લક્ષ એને છૂટતું નથી. અનેક કાર્ય કરવામાં ઉપયોગ જાય છે, બીજે સુખ લેવામાં પણ ઉપયોગ જાય છે, પણ લક્ષ સુખ સ્વરૂપ આત્માનું હોવાથી એ ઉપયોગ અને ઉપયોગ સાથે ચાલતા રાગનો નિષેધ એને ચાલુ થઈ જાય છે. એ નિષેધને લઈને એ પરિણામોનું બળ છે એ ક્ષીણ થતું જાય છે, એ પરિણામો નિર્બળ થતા જાય છે ઉલટી બાજુના, અને પોતે પોતામાં વધારે સુદૃઢ થતો જાય છે, પોતાનું પરિણામની શક્તિ વધીને અભેદ અનુભૂતિ સુધી પહોંચે છે, અથવા ભેદ જ્ઞાન કરવાનું સમર્થપણું સ્વરૂપના અવભાષણથી ઉત્પન્ન થયેલી ભાવના જે છે, રુચિ છે, એને લઈને ભેદ જ્ઞાન બરાબર થઈ શકે છે, કરી શકાય છે, અને એ ભેદ જ્ઞાનની ફળશ્રુતિ રૂપે રાગથી રાગનું એકત્વ તોડીને, પર્યાયનો પણ આશ્રયરૂપ એકત્વ છોડીને, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, શુદ્ધ આત્મ સ્વભાવ એ જ્ઞાયક દળ, જ્ઞાયક તળને સુધી પહોંચીને ઉપયોગ આખા ચૈતન્ય પિંડ આત્માને અભેદ સ્વાનુભૂતિમાં બરાબર અનુભવે છે, અને ત્યાં એને અનંતકાળમાં નહીં ઉત્પન્ન થયેલો એવો અતિન્દ્રિય આનંદ પણ જન્મ પામે છે. એ સ્વાદ જે ઉત્પન્ન થયો અને આવ્યો એ સ્વાદની તુલે આ જગતમાં કોઈ નથી. આત્માના અતિન્દ્રિય આનંદથી અનાદિથી જે સુખના કારણે ઉત્પન્ન થતી અનેકવિધ પ્રકારની અનેક પદાર્થો માટેની ઈચ્છા અને તૃષ્ણા, એ તૃષ્ણાનો અગ્નિ પહેલો વહેલો અહીંયા શાંત થાય છે. અતિન્દ્રિય આનંદના અનુભવથી અનાદિથી વર્તતો તૃષ્ણારૂપી અગ્નિ, પર પદાર્થ સંબંધીની જે તૃષ્ણા, એ અગ્નિ પહેલો વહેલો શાંત થાય છે. બીજી રીતે કહીએ તો એવા અતિન્દ્રિય આનંદના અનુભવ વિના અનાદિથી વર્તતો તૃષ્ણાગ્નિ કોઈ રીતે શાંત થઈ શકે એવું છે જ નહીં. એનું કોઈ ઔષધ નથી, કોઈ ઉપાય નથી, કોઈ બીજો પ્રકાર નથી એને શાંત થવાનો. ભલે મંદ કષાયથી સંતોષ વાળા કે હમણાં કાંઈ કરવું નથી, આપણે જે છીએ એ બરાબર છે, જે સંયોગોમાં પૂર્વકર્મ અનુસાર છીએ એ બરાબર છે, હવે કાંઈ ધાવધામા કરવા નથી, તો પણ એ તૃષ્ણાગ્નિ ત્યાં શાંત થયો છે એવા બ્રહ્મમાં રહેવા જેવું નથી. એક આત્માનો અતિન્દ્રિય સુખના અમૃતનો આસ્વાદ, આનંદ અમૃતનો આસ્વાદ, એ જ તૃષ્ણાના ભડકાને શાંત કરવા સમર્થ છે. બીજી કોઈ રીતે શાંત થાય એવું નથી. ક્યારે ઊભો થઈ જશે મંદમાંથી તીવ્ર થઈને પોતાને ખબર રહેશે. એટલે એ દ્રષ્ટિએ અહીંયા કહેવાય છે કે જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે ચૈતન્યથી વધી જાય, પોતાના નિજ ચૈતન્ય સ્વરૂપથી વધી જાય એવી કોઈ વસ્તુ નથી. શુદ્ધ ચૈતન્ય એકનું મહિમાવંત તત્વ છે કે એનો મહિમા કરનારને જાણે, મહિમા કરનાર અવસ્થાને જાણે, અવસ્થામાં મહિમા સમાતો નથી. માણસ નથી કહેતા કે આજ અમારો આનંદ ક્યાંય સમાતો નથી, એમ દીપચંદજી આપણે દીપચંદજી ભાગચંદજી ઘટાંતર ને સમાય સ્વભાવ સ્વભાવ કહેતા એટલું સંસર્વટ પરિણમન જાય છે ને. એ જાણે જોનાર અવસ્થામાં એનો મહિમા સમાતો નથી, માતો નથી એવી વસ્તુ છે. શું એમાં ઠર આ ચૈતન્યમાં એટલે આત્મામાં એમાં તું ઠર, ઠરીને થામ થવાનું આ એક જ સ્થાન છે, બાકી ક્યાંય ઠરીને ઠામ થઈ શકાય એવું નથી. કલ્પના થાય તો મુશ્કેલી છે. માણસ એમ કહે છે કે ભાઈ ગમે ત્યાં જઈએ પણ ઘરે આવીએ ત્યારે એમ થાય નિરાંતે બસ હવે આ અમારા ઘર આવ્યું અને અહીંયા હવે નિરાંતે અહીંયા નિરાંત છે, અહીંયા બેસશું, અહીંયા સૂશું, અહીંયા રહેશું, અહીંયા નિરાંત છે. પછી એ ઘરમાંથી પણ નીકળવાનો વારો આવે છે ત્યારે એને એ જે રસ લીધો છે અનુકૂળતાનો અને પોતાપણાનો એનો પ્રત્યાઘાત ઉત્પન્ન થાય છે અને જીવ દુઃખી થાય છે. પણ ખરેખર તો પોતાનું નિજઘર તો પોતાનું સ્વરૂપ છે અને ત્યાં પરિણામ અંતર્મુખ થઈને થર્યા જ કરે, થર્યા જ કરે, શાંત થયા જ કરે. જેમ છાયા છે એ બપોરે પોતાનું પોતામાં સમાય છે, છાયા છાયા વૃક્ષની છાયા હોય તો આમ માથે સૂર્ય આવે તો એનામાં એનામાં સમાય, એની છાયા બહાર ન પડે. સ્વદેશમાં એ સમાય સમાય એમ સ્વરૂપમાં પરિણામ ઠરે ને શાંતિ થાય, શાંતિ થાય ને ઠરે. આ જ પરિસ્થિતિ છે આવી તેમ સ્વદેશમાં, એમાં જ્યારે એમાં સમાય છે પરિણામ સમાધાન પામીને સંભાવે પરિણામ એમાં સમાય છે, સ્વરૂપમાં સમાયા એવા ગ્રહગ્રંથનો પંથ ભવ પંથનો ઉપાય છે. એ એક જ ફરવાનું સ્થાન છે, બાકી તો ગમે તે વિષય ઉપર વૃત્તિ જાય, ઉપયોગ જાય ને પાછી ત્યાંથી બીજે ભાગ્યા વિના અંતર્મૂર્ત રહી શકે એવી પરિસ્થિતિ નથી. એને ઠીકપણાની કલ્પના કરે તોય પણ ત્યાંથી ઉપયોગ બદલી જાય એવું છે, કેમ કે એનું એ ઘર નથી, એનું એ સ્થાન નથી કે જ્યાં એ ફરીને રહી શકે. આ તો સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંતકાળ પર્યંત સાદી અનંત સમાધિ સુખમાં પોતે ફરીને રહી જાય, નિરાકુર શાંતિથી, પરિપૂર્ણ નિરાકુર શાંતિથી અનંતકાળ પર્યંત સ્થિર થઈ જાય એવું કોઈ સ્થાન હોય તો પોતાનું નિજાત્મ સ્વરૂપ છે, એ સિવાય ક્યાંય ફરીને સ્થાન ખવાય એવું નહીં. હા, પણ ક્યાંય ખરીને તો ઠામ થયો નહીં. ઉપયોગ પણ ભાવે ભ્રમણ કરે છે એ પણ ખરીને ઠામ થતો નથી, તો દ્રવ્ય પણ પોતે ખરીને ઠામ થતો નથી. વારંવાર ઉચાળા ભરે છે ઉપયોગ, તો પણ જો જીવને એનો થાક લાગતો નથી તો એનો વેગ હજી, આવેગ હજી એનો પરિભ્રમણ કરવામાં છે, ક્યાં બીજો કોઈ ઉપાય છે નહીં. એ જોર શાંત પડે, એનું ઊંધું જોર શાંત પડે ત્યારે સ્વરૂપ નિવાસ થાય. તું આ ચૈતન્યમાં આત્મામાં ઠર, નિવાસ કર. શબ્દો ભાષાને વિશે કંઈ એટલો અઘરો નથી, પણ ભાવ એની અંદર અસાધારણ ભરેલા છે, એનો રસ લેવા જેવો વિષય છે. સ્વાધ્યાય તો આત્મરસ લેવાનું નિમિત્ત છે, ન સમજાતું હોય એને સમજવાનું કારણ બને. પણ આ તો એવો સીધી સાદી ભાષાનો વિષય છે કે આમાં ન સમજાય એ પ્રશ્ન નથી લગભગ, પણ એનો જે રસ છે એ રસ લેવા જેવો છે. જે આત્મરસથી વચનામૃત હોય છે સત્પુરુષોના, એ રસ એને જો પોતાને અનુસંધાનમાં કામ આવે તો પોતાને પણ રસ ઉપજે, અને એ સ્વાધ્યાયનો હેતુ છે. નહીતર તો એને એમ લાગે કે આ બધું આ કંઈ ખબર નથી પડતી, જગતમાં આત્મા હજી વધારે ઉત્કૃષ્ટ છે અને એમાં ફરવા જેવું, આ બધું સમજાય એવું કંઈ નથી, સમજતા એવું કંઈ નથી. પણ ભાઈ એમ એને કાઢી નાખવા માટે એ વાત નથી, એનો રસ લેવા માટે એ વાત નથી. ગુરુદેવની વાણી, કોઈ પણ શાસ્ત્ર લ્યો, કોઈ પણ જ્ઞાનીનું વચન લ્યો, એમાં આત્મરસથી ભીંજાયેલી એ વાણી હોય છે, અધ્યાત્મરસથી ભીંજાયેલી વાણી હોય છે, એમાં ચૈતન્ય રસ છે. ચૈતન્ય રસ છે એટલું નહીં, એમાં અમૃત રસ છે, આત્માનો અમૃત રસ છે. એ રસના જે રસિયા છે, પીપાસુ છે, એવા જીવોને એ વચનો, એ રસની ઉત્પત્તિમાં એ રસનો આવિર્ભાવ થવામાં નિમિત્ત પડી જાય છે, એમાં નિમિત્ત પડી જાય છે. પોતાને રસ ઉપજે છે પોતાના ઉપાદાનથી, લક્ષ્ય ત્યાં જતા અહીંયા કાર્ય થયું એટલે એને નિમિત્ત કહેવામાં આવે છે. કારણ કે આમાં નહીં સમજાવવામાં શું વાત છે, એવા બધી સાદી ભાષાની અંદર અધ્યાત્મનો ગૂઢ વિષય છે, તો પણ એનો શબ્દાર્થ ન સમજાય કે એનો કાંઈ વિષય ન સમજાય એવું નથી. કેટલાક તો હા મોઢે થઈ જાય થઈ જાય એવું છે, મુખપાઠી થાય, પણ એમાં એનો રસ લેવો, રસ આવવો જોઈએ. અને રસ આવવો એટલે રસ આવવો, બીજી ચીજમાં કેમ રસ આવે છે? પોતાને કામની ચીજ હોય, પોતાને સુખનું કારણ હોય તો એમાં કેમ રસ આવે? એમ અહીંયા પ્રયોજનનો વિષય લાગે તો એને રસ આવ્યા વિના મારા ઘરની વાત કરે છે, મારા સ્વરૂપની વાત કરે છે, મારા જ મહિમાની વાત કરે છે, તો એને એમાં મીઠાશ આવે છે, મીઠી લાગે છે. ફરી ફરીને આવે છે એટલે કંટાળો આવે છે નહીં પણ મીઠાશ આવે છે. ઘરમાં બે વર્ષનું નાનું છોકરું હોય તો એની સાથે તોતડું તોતડું વાળી ઘડી એને બોલાવે છે. એટલે ફરી ફરીને નૈતિક માધ્યમનું કારણ બને છે. એનું કારણ એમાંથી રસ લેવાનો પ્રકાર છે. હું આ ચૈતન્યમાં આ આત્મામાં સ્થળ અથવા નિવાસ નિજ નિવાસમાં શાંતિ છે. બીજો નિવાસ કરવા જતા અશાંતિ છે. અથવા કોઈ તને તારે ઘર છોડીને બીજો નિવાસ કરવા જાય તો નિવાસ કરવા દે એમ પણ નથી, કઈ જગ્યા નથી. એ માણસ ઘરે ઘરે જાય એટલે આવ્યા નહીં, બધેથી હળ હળ કરીને કાઢે તો આવ્યા નહીં. આવ્યા ને જ્યાં જવું હોય ત્યાં બિઝનેસ દુનિયા માટે આવ્યા નહીં. હવે મારું ક્યાંય સ્થાન બાકી દુનિયાને મને તો રાખવા ઉભો રહેવા દેવા તૈયાર નથી. અરે ક્યાં જવાની જરૂર નથી. આજ ઉપયોગથી જ્યાં જાય ત્યાં બધા દ્રવ્યો ના પાડે છે પણ અહીંયા નહીં પણ ઉપયોગ અહીંયા આવે છે પણ અહીંયા સારવાનું સ્થાન નથી. ઉપયોગ થતી શકે એવું સ્વરૂપ નિવાસ કરે એમ કે છે. આત્મામાં સ્થળ સ્વરૂપ નિવાસ સ્થળ આત્મા દિવ્ય જ્ઞાનથી અને અનંત ગુણોથી સમૃદ્ધ છે. અંદર નિવાસ કરીશ તો તમે આશ્ચર્યકારી અદભુત એવી દેખાવોનો અનુભવ થશે. તારા અદભુત ગુણ વૃદ્ધિનો તને અનુભવ થશે. એ તને જોવા મળશે, એ તને જાણવા મળશે, એ તને અનુભવવા માણવા મળશે. અને તને એટલી તૃપ્તિ થશે કે એ એને છોડીને બીજે ક્યાં પરિણામ જાય તો તને પ્રત્યક્ષ દુઃખ એ અનુભવ થશે. વિચારકારી સમીર દૃષ્ટિ ઇન્દ્રલોકના ઇન્દ્ર હોય છે, દૈવી ઇન્દ્રનું સિંહાસન હોય છે, સૌથી વધારેમાં વધારે એ શુભાયમાન એને ઇન્દ્રની ઇન્દ્રપુરીમાં શુભાયમાન આર્ટિકલ હોય પણ ઇન્દ્રાસન કેમ કે દેવોની સભાની વચ્ચે એનું જે આસન છે જ્યાં મેળાવડો હોય ઘણા માણસ ભેગા થતા હોય ત્યાં મેલા ઘેલા કપડાં પહેરીને ન જવાય, સારા કપડાં પહેરીને જાય છે. શું કરવા, ઘણા બધા ભેગા થવાના છે બધાની વચ્ચે જવાનું, પણ બધાની વચ્ચે મુખ્ય થઈને બેસવાનું હોય ગમે એમ બેસે તો એનું આસન એવું દૈવી હોય છે કે એના ઇન્દ્રપુરીમાં એની બરાબર એક ફર્નિચરનો આર્ટિકલ ન હોય. એ સમય દ્રષ્ટિ સારી સમય દ્રષ્ટિ ઇન્દ્રનો લક્ષ જાય દેવોની સભા ભરાવાની હોય એ ઇન્દ્રાસન ઉપર જઈને બેસે તો એને ખુશી નથી થતી. એનો ઉપયોગ એ રીતે જાય છે. રાજ છે સ્થાન છે, રાજ છે ચારિત્રનો અને દુઃખ થાય છે. ઇન્દ્રના ઇન્દ્રાસન ઉપર લક્ષ જતા ઇન્દ્રને દુઃખ થાય. આનંદીને બધાની રીતના બેસવાનો મારી સ્વભાવ છે એવી કલ્પના સમય દ્રષ્ટિને થતી સૌથી મુખ્ય આદર સૌથીનો મોટો એ ઝેર થાય છે વિચારો દ્વારા, પણ નાની મોટો લઈ હું લક્ષ જતા એ દુઃખનું નિવેદ ભાષો છે, સુખનું નિવેદ ભાષો. કેમ કે પોતાના અનંત ગુણમાં જે એને સુખને શાંતિ અને જે અનુભવમાં અજાયબીઓ, જે આત્માની અજાયબીઓ છે, એને પાસે આ બધું સુખ લાગે છે. અનંતકાળમાં પોતાના અસ્તિત્વની પાસે આ સંયુક્ત એને તદ્દન ક્ષણવર્તી લાગે છે. અબજો વર્ષનું આયુષ્ય એને ક્ષણવર્તી લાગે છે. આ કોઈ કાયમી ચીજ નથી, મારી ચીજ નથી, અને ત્યાં સ્વરૂપ નિવાસ કરીને ખરીશને શાંતિ મળેલી ચીજ નથી. ઉલટાનો ઉપયોગ ને વૃત્તિ ખેંચાય છે, એટલો દુઃખ છે, એવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એટલે એને એ સુખ સ્વરૂપ અને સુખના નિમિત્ત રૂપે ભાષણ. પછી બીજા બધા વિશે લઈ લેવા, ત્યાંથી માનીને જેટલા કે એના સુખના નિમિત્તો દેવ દેશમાં ગણાય છે, ઇન્દ્રાંગ હોય છે, રોડો એટલા બધા દેવી વિમાનો હોય છે, એટલા બધા અંતરો હોય છે, ભાગ ધમાવ બધું હોય છે, પણ એને ક્યાંય એના દિલચસ્પી નથી, આકર્ષણ નથી કે આ મારા સુખનું કારણ છે. એમ હરગી જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે ચૈતન્ય વધી જાય, ચૈતન્ય જોઈ નથી. આ ચૈતન્યથી વધી જાય એવી જગતમાં કોઈ વસ્તુ નથી. એમ નથી કે અહીંયા કેવું જ્ઞાન થતું નથી, અહીંયા દર્શન થઈ ગયું તો પણ હવે જવાનું છે સ્વર્ગમાં, એની વૃષ્ટિ વૈમાનિક દેવમાં જાય છે. એમ નથી વિચારતા ચાલો ક્યાં તો એવું નજારા દેવલોકના સાધનો છે. આ વખતે એક પાછું મોટું જંખન છે, ચોરાથી જેને પોતાના ઘરે જવાનું છે એને રસ્તામાં કોઈ હામી મળીને ઊભો રાખીને વાતો કરેને વાત નીચે નહીં અને હાલવા દે નહીં આગળ, તો એને ચિંતાઓ આવે વાત પૂરી કરે તો હાલ હાલવા માંડી આવે છે. રસ્તામાં જંખન થાય અને પોતાથી એમ છે ત્યાં જતા એમ વિચાર આવે છે એ ત્યાં મનુષ્ય ભાઈ અને ત્યાં મૂકી જંખન ફરીને હવે મનુષ્યપણ પામ્યો તો ફરી સ્થિરતામાં એટલા ચારિત્ર દેખાણા પ્રતિષ્ઠાર્થમાં આવ્યું કે કેવળ જ્ઞાન લીધે છૂટકો. એટલે મનુષ્ય ગતિ દેવોને પણ પ્રિય છે, દેવાની ક્રિયા કારણ એ છે. આમ તો મનુષ્યના પણ નીચા છે અને દેવોના પણ નીચા છે, પણ જેને પુનની રુચિ નથી, જળની રુચિ નથી, એવા સમ્યદ્રષ્ટિ દેવ સરવાર સુધીના દેવ એને પણ ધ્યાનમાં આવે છે. સારી રીતે એ મનુષ્ય ગતિને સંભાળે છે. ત્યારે મનુષ્ય થાવ અને ત્યારે એવો અપૂર્વ અવસર આવે કે કેવળ જ્ઞાનનો પુરુષાર્થ માંડું એને એ દેવાની પ્રિય ગતિ કરે દેવોને પણ પ્રિય છે, એ સમયદ્રષ્ટિ દેવોને પ્રિય છે, એ ભાવના ભાવે છે, એ ભાવ આત્મા દિવ્ય જ્ઞાનથી અને અનંત ગુણોથી સમૃદ્ધ છે. જ્ઞાન મુખ્ય છે, જ્ઞાનની વાત મુખ્ય કરવી. દિવ્ય જ્ઞાનથી આત્મા સમૃદ્ધ છે, ચમત્કારી જ્ઞાન છે, જે એવું જ્ઞાન ઉપયોગ નિરોષિત અંતર્મુખ થઈને પોતાના પરમાત્મ પદની સાથે જોડાઈ ગયો છે, ખવડાઈ ગયો છે. એ અંતર્મુખ ઉપયોગમાં લોકાલોકનું પ્રતિબિંબ પડે, સમૃદ્ધિ જ્યાં ઓછી ત્યાં એને જવાની જરૂર નથી. લોકાલોકમાં એને અવલંબન લેવાની જરૂર નથી કોઈ જ નહીં. એક નિરાવલંબનમાં રહેતા રહેતા પણ અનંત પદાર્થોનો, લોકાલોકના સમસ્ત પદાર્થોનો, સમસ્ત પર્યાયો સહિત, સમસ્ત ધર્મ સહિત પ્રતિબિંબ પડે, તો પણ ઉપયોગને સ્વસ્થાન બદલવાનું કોઈ કારણ નથી. એવું દિવ્ય જ્ઞાન છે આપણા, એવું દિવ્ય જ્ઞાન. વિજ્ઞાનમાં જે કેટલી કેટલી વિજ્ઞાનની શક્તિ હોય, જેમ સમુદ્રમાં ભરતી મધ્યબિંદુથી આવે, એમ ચૌદ પૂર્વની લબ્ધિ અંદરથી આવે. આપણે શું જ્ઞાનનો વિજ્ઞાન પરિચય કરવા જાય છે એને એમ લાગે, ઓહો જ્ઞાનને લઈએ, આ કોઈ વ્યક્તિ સાધારણ નથી, આ તો કોઈ જ્ઞાનનો દૈવ છે. આને બેઠા બેઠા અસંખ્ય વાતો કહે કે આ સૌંદ્રી રમણ સમુદ્રની કે રતન પૂજા છે, ત્યાં રીતે નથી થયેલી. જેટલો ઊંડો છે અસંખ્ય એટલો ઊંડો હોય છે, જેટલો પહોળો હોય છે એટલો ઊંડો હોય છે. પોતા અંદર નીચે ઋતુ નથી, રતન પીડા એટલા રતન જ હોય છે. ત્યાં ઋતુ હોતી નથી, કે ત્યાં બીજી માટી હોતી નથી, કે ત્યાં બીજી કોઈ વનસ્પતિ હોતી નથી, એટલા રત્ન જ હોય છે. અને એક રતન વેચવા જાય તો મળે ઓહો થઈ જાય, ત્યાં એટલું રતનનો ભંડાર છે. દરિયો રતનનો ભંડાર છે, ઓહો લાગે છે કે એને જાણનારું જ્ઞાન અને એના અનંતગુણ રત્નો, કે એ રતનનો ભંડાર છે. ઓલા પથરા છે, કાંકરા છે, આત્માના ગુણ રત્નો છે. ઘણા ઉત્સાહ છે, ઘણા પ્રકાર છે. અવધિ એટલે મર્યાદા, કેટલા દિવસની અવધિ રાખું છું આ કાર્યમાં. અવધિ એટલે મર્યાદા, મર્યાદાવાળું જ્ઞાન. ક્ષેત્રની અને કાળની જુદી જુદી મર્યાદાવાળું જ્ઞાન આવે છે, તેને ઓછું જુદી જુદી અવધિ હોય છે. બધાને પહેલાં દેવલોકની ભેગા જોવે છે, તો એ આગળની જોવે એવી રીતે ક્ષેત્ર છે. હા હા, આવી શક્તિ છે, અંધ જ્ઞાનમાં આવી શક્તિ છે. કેવું જ્ઞાન? દિવ્ય જ્ઞાન, દિવ્ય જ્ઞાન અચિંત્ય, જેની કલ્પના કરવી, ચિંતના કરવી, અનુમાન કરવું, જેનો વિચાર કરવો સહજ નથી, એ પરિણામનો મારે સમાવેશ થતો નથી. એવું દિવ્ય જ્ઞાનથી આત્મા સમૃદ્ધ છે, અને એવા એવા સંખ્યાએ અબજોના અબજો અનંત ગુણોથી પણ આત્મા સમૃદ્ધ છે. રાખો કે ભિખારો નથી, તે થોડાકમાં વિચારી જાય છે. એમ કે જરાક અનુકૂળતા મળે, આખે આખો વેચાઈ જાય છે. એટલો કંઈ દીન નથી, એટલો કંઈ પામર નથી, એટલો કંઈ હલકો કે નીચ નથી. અનંત ગુણોથી સમૃદ્ધ છે, સાક્ષાત શુદ્ધ પદ સ્વરૂપ જ છે. સાક્ષાત શ્રી પ્રત્યક્ષ હાજરા હજૂર ત્રણે કાળે મોજૂદ, બોલાવું સ્મરણ કરો ત્યારે આવે એમ નહીં,
મરણ ભલે આવે ને જાય, એ આવતો જાતો નથી. મરણ આવે જાય છે, આત્મા આવતો જાતો. કારણ પરમાત્મા, પરમાત્મા સ્વરૂપે સદાય મૌજૂદ છે, હાજર હાજર છે, પૂતે જ છે. અનાદર કર્યો, એને રાખો માની ને અનાદર કર્યો. એક સાથ લેવા જાય ને થોડી કેશમરી વધારે મળે તો રાજી થઈ જાય. હા, બીજા કરતા આપણને ફાયદો છે. નાની નાની વાતમાં શોકા માટે, નાની નાની વાતમાં હરખાઈ જાય છે, નાની નાની વાતમાં ખેદ ઝીમ થઈ જાય છે. અને પોતાના સામર્થ્યને, પોતાના આનંદગીન સમૃદ્ધ સ્વરૂપને કારણે લક્ષમાં આવ્યું. નિશ્ચય થતાં લક્ષ થતું નથી. એનું કારણ આ છે કે વસ્તુ એટલી મહાન છે કે એકવાર એના જ્ઞાનના ભાવના ભાષણમાં પણ આવી જાય પછી તેનો સંસ્કાર કરી જાય છે. કોઈ આયુષ છોડે છૂટી જાય તો બીજા ધંધા પામે છે. એનું કારણ એ છે કે એકવાર એને ભાસી ગયો, જેમ ઘરમાં આવો નાક ભાડે તો ઊંઘ આવે આવે ને, કેવી રીતે ઊંઘી જાય. માયા તો એ તો કાંઈ નથી, એ ભયનું પરિણામનો, ભયનો રસ્તો કાંઈ નથી. એ તો અહીંયા મહિમાનો રસ પડે છે. જ્યારે ખરેખર જેવું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં પ્રતિભા છે ત્યારે એવો રસ પડી જાય છે. એમ ભયનો રસ ભયને છૂટવા દેતો નથી, એમ સ્વરૂપનો રસ પછી સ્વરૂપના અનુભવ લીધા વિના છૂટે પરિસ્થિતિ આવતી નથી. અપવાદ ખાતર કોઈ જીવને એવું બનતું નથી કે મેં સંસ્કાર પૂજાના અનુભવમાં લીધા હોય. કહે છે કે તત્પ્રતિ ભાગે નિર્વાણ નિર્વાણ ભાગે બતાવી દીધું. એ જે પ્રસંગી છે રસ પૂર્યો પરિણામની મિત્રતા છે, શોષણ વધે છે, દુઃખનામી મિત્ર શોષણ છે પણ એ વધે છે. આ ઠેકાણે મેળવે મારો દુશ્મન છે, લાવ ત્યાં જઈને મારું ત્યાં એને બીજા બધા આવું જ્ઞાન આવે એને મારવા તીવ્ર દ્વેષ. વિજ્ઞાન છે દેવો હોય, દેવ હોય તો મારતી હોય, દેવને એમ થાય છે આ મારા મિત્ર છે લાવજીને મદદ કરો, આ મારો મિત્ર છે લાવજીને એને હેરાન કરો. કરી શકતો નથી જે ભાવ આવે એને, પછી એને શું પાપ હોય એવું થાય પણ એને એવો ભાવ આવ્યા ના હોય. હા, એની તો લાઈન જ જુદી છે. જેમ બીજા આમ વિચાર વૃત્તિને સર્વ સાધન બંધન થાય છે, અને એ બધા સાધન મુક્તિ હશે એવી થાય, અને વિજ્ઞાન થાય છે. એનો મહાવિદે આ દુષ્ક્ષેત્રની અંદર દર્શન કરવા હોય છે, એના દર્શન થાય, એના બેઠા બેઠા પ્રત્યક્ષ ને આંખે પ્રત્યક્ષ છે. બહુ ઉપયોગ ત્યાં નહીં કર્યો છે, બધા સમોસરના ભગવાન એના અને અંદર મારે પ્રતિબિંબ પડે છે. એનો ઉપયોગ ત્યાં ગયા પછી અમે એવું વિકલ્પ છે ચાલો ત્યારે ત્યાં જોઈએ એના વિશે અમુક કરી દેવો હોય બીજા સાધન તમારું બધું રાજ્ય સમીર દ્રષ્ટિ સમય દ્રષ્ટિને તો બધો આખો જે ભાવ છે ભારતમાં એ જ અમે પહોંચી ગયો છે. આખું પોતનું બાંધીને ભાવની સાથે ભાવ પ્રત્યે ઉદાસ એ પોતાના જ્ઞાન ધારાથી અંતર સુખરસ બતાવે છે. પોતાનું સુખ પીએ છે ઘટક ઘટક જેમ પૃથા લાગીને શેરડીનો રસ પીએ એવી રીતે સુખ પીએ. હું તો સમજો છું કે આ જે પૂર્વકર્મ ભોગવવા માટે આવ્યું છે એને સમભાવથી રેડી લો કે જેથી એ ખાતે જાણું પૂરું થાય, જાણું દેવાઈ જાય, એમાં કાંઈ બીજો નથી. હરત કરવા જોઈએ તો નથી, રસ કરવા જોઈએ એટલે સમાધાન કરતો બ્રાહ્મણ.
Oh, my God.